એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફ્રેન્ચ ફિલોસોફની વાત કરવાના છે જેમનું નામ જ આપણને વિચારવા મજબૂર કરી દે છે, જીન પોલ સાર્ત્ર.
નમસ્કાર. અને એમની એક ખૂબ જ પ્રચલિત અને કહેવાય ને નાની પણ દમદાર પુસ્તિકા અસ્તિત્વવાદ એક માનવતાવાદ છે, એના પર આજે આપણે થોડી ઊંડી વાત કરીશું.
હા, અને આ વિષય ખરેખર મહત્વનો છે નહીં, કારણ કે સાર્ત્ર જે સવાલો ઉઠાવે છે.
બિલકુલ, એ આજે પણ એટલા જ સાચા લાગે છે. જેમ કે જો કોઈ ઉપરવાળો નથી, કોઈ પહેલેથી નક્કી કરેલો આપણો સ્વભાવ નથી, તો પછી જીવનનો અર્થ
શું? કરવું શું નહીં, ક્યાં જવું કોણ કહેશે?
હા, અને આપણી પસંદગીઓ એની જવાબદારી કોની? આ બધા એવા સવાલો છે જે કદાચ આપણે રોજ નથી વિચારતા, પણ એ આપણી આસપાસ જ હોય છે.
બરાબર. તો ચાલો શરૂઆત કરીએ ખુદ જીન પોલ સાર્ત્રથી. કોણ હતા માણસ?
સાર્ત્ર એટલે 1905 થી 1980 સુધીનું એમનું જીવન એ માત્ર ફિલોસોફર નહોતા.
હા, મેં વાંચ્યું છે એ તો નવલકથાકાર, નાટ્યકાર, રાજકીય કાર્યકર, ઘણો બધું હતા.
બરાબર. અને 20મી સદીના અસ્તિત્વવાદના કદાચ સૌથી મોટા ચહેરા તરીકે ઓળખાયા. એમના મુખ્ય કામોમાં પેલું બીઈંગ એન્ડ નથિંગનેસ.
ઓહો, હા. અને નોઝિયા નવલકથા પણ ખરી ને?
હા, એ પણ. પણ આ જે પુસ્તિકા છે ને, અસ્તિત્વવાદ એક માનવતાવાદ છે, એ ખરેખર તો 1945માં પેરિસમાં આપેલું એક ભાષણ છે.
1945 એટલે બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ?
બરાબર. ફ્રાન્સ ત્યારે હમણાં જ જર્મન કબજામાંથી બહાર આવ્યું હતું. લોકોએ બહુ જ ખરાબ સમય જોયો હતો, અને આ અનુભવો એ સાર્ત્રની ફિલોસોફી માટે ખાલી થિયરી નહોતી.
એટલે પેલી પસંદગીઓ કે દેશ પર દુશ્મનનો કબજો હોય ત્યારે શું કરવું, સાથ આપવો, લડવું, ચૂપ રહેવું?
હા, એ બધી વાસ્તવિક પસંદગીઓ હતી, જીવ સટોસટની. અને આમાંથી જ સાર્ત્રના સ્વતંત્રતા, જવાબદારી અને પ્રતિબદ્ધતાના વિચારો ઘડાયા. એટલે એમની વાતમાં એક વજન હતું, એક ધાર હતી.
સમજાયું. એટલે 1945 સુધીમાં એ પેરિસમાં જાણીતા તો થઈ ગયા હતા.
હા, પણ એમના વિચારો વિશે ગેરસમજો પણ બહુ હતી. કોઈ કહેતું આ તો નિરાશા ફેલાવે છે, કોઈ કહેતું આ તો માણસને સ્વાર્થી બનાવે છે.
એટલે એમણે આ ભાષણ આપ્યું લોકોને સમજાવવા.
બરાબર. સામાન્ય લોકો સામે અસ્તિત્વવાદનો સાચો મતલબ શું છે એ સ્પષ્ટ કરવા, અને જે ટીકાઓ થતી હતી એનો જવાબ આપવા.
તો શું છે એ સાચો મતલબ? શું કહે છે આ પુસ્તિકા?
મૂળભૂત વાત જે આખી ફિલોસોફીનો પાયો છે એ છે પેલું સૂત્ર, અસ્તિત્વ સાર પહેલા આવે છે.
Existence precedes essence.
હા, સાંભળ્યું છે, પણ થોડું અઘરું લાગે છે.
હા, પણ સાર્ત્ર એને બહુ સરળ રીતે સમજાવે છે. પેલી કાગળ કાપવાની છરીનું ઉદાહરણ આપીને.
કાગળ કાપવાની છરી? કઈ રીતે?
જુઓ, જ્યારે કોઈ કારીગર છરી બનાવે ત્યારે એના મનમાં પહેલા શું હોય?
છરીનો આઈડિયા હોય ને, એ કેવી દેખાશે, શું કામ કરશે.
હા, એનો નકશો, એનો હેતુ.
બરાબર. એ થયો એનો સાર, એસેન્સ. પછી એ કારીગર એ આઈડિયા પ્રમાણે છરી બનાવે, એને અસ્તિત્વમાં લાવે. તો અહીં શું થયું? સાર પહેલા આવ્યો, અસ્તિત્વ પછી.
ઓકે, વસ્તુઓ માટે તો આવું જ હોય, સમજાયું.
પણ સાર્ત્ર કહે છે માણસ માટે ઉલટું છે. જો કોઈ ભગવાન નથી જેણે આપણને કોઈ ખાસ હેતુથી બનાવ્યા હોય,
તો પછી આપણો કોઈ પહેલેથી નક્કી કરેલો સાર નથી.
બરાબર. માણસ પહેલા તો બસ જન્મી જાય છે, અસ્તિત્વમાં આવી જાય છે.
પછી?
પછી એ જે કરે, જે પસંદ કરે, એલાથી એની ઓળખ બને.
એકદમ સાચું. સાર્ત્ર તો ત્યાં સુધી કહે છે કે માણસ શરૂઆતમાં કંઈ નથી, હી ઇઝ નથિંગ. તે જે પોતાને બનાવે છે તે જ બને છે.
એક્ઝેક્ટલી.
આ જ છે પેલો પહેલો સિદ્ધાંત.
માણસ બીજું કંઈ નથી, પણ તે પોતાને જે બનાવે છે તે છે.
બાપરે, એટલે બધી જવાબદારી આપણા પર?
હા, જબરદસ્ત સ્વતંત્રતા, પણ સાથે પૂરેપૂરી જવાબદારી.
ચાલો આ સ્વતંત્રતા અને જવાબદારીના વિચારને થોડું વધુ સમજીએ. સાર્ત્ર કહે છે કે આના કેટલાક પરિણામો આવે છે, ભાવનાત્મક અને નૈતિક. પહેલું તમે કહ્યું પીડા.
હા, પીડા અથવા વ્યાકુળતા, એંગ્વિશ. પણ આ શારીરિક દુઃખ નથી.
તો
કેવી પીડા? હા, આ એ અહેસાસ છે કે જ્યારે હું મારા માટે કંઈક પસંદ કરું છું ત્યારે હું ફક્ત મારા માટે નથી પસંદ કરતી, પણ જાણે આખી માનવ જાતિ માટે એક દાખલો બેસાડી રહી છું. જાણે હું કહી રહી છું કે જુઓ, માણસ આવો હોવો જોઈએ.
ઓ, એટલે હું જે કરું એનાથી હું કહી રહ્યો છું કે બધાએ આમ કરવું જોઈએ. આ તો બહુ મોટી વાત થઈ ગઈ.
હા, આ જે જવાબદારીનો ભાર છે ને, એ જ છે પીડા. સાર્ત્ર પેલું લશ્કરી કમાન્ડરનું ઉદાહરણ આપે છે, જે સૈનિકોને મોતના મુખમાં ધકેલવાનો નિર્ણય લે છે. એની જવાબદારી કેટલી મોટી! કોઈ ઉપરનો આદેશ એને એ ભારમાંથી મુક્ત નથી કરતો.
ખરેખર આ તો વિચારતા જ ભાર લાગે.
અને આમાંથી જ બીજું પરિણામ આવે છે, ત્યજી દેવાયાની લાગણી.
ફોરલોનનેસ.
ત્યજી દેવાયાની કોના દ્વારા?
કોઈના દ્વારા નહીં, પણ એમ જ. કારણ કે જો ઈશ્વર નથી, કોઈ પહેલેથી લખેલા નિયમો નથી, તો આપણે એકલા છીએ. આપણને સાચો રસ્તો બતાવવાવાળું કોઈ નથી, કોઈ તૈયાર નકશો નથી.
એટલે પેલું દોસ્તવેસ્કીનું વાક્ય, જો ભગવાન ન હોત તો બધું જ માન્ય હોત. હા, સાર્ત્રે એને ટાંકે છે, આપણે આપણી પસંદગીઓ સાથે સાવ એકલા છીએ. અને એટલે સાર્ત્ર કહે છે,
માણસ મુક્ત રહેવા માટે નિંદિત છે. મને આ વાક્ય હંમેશા વિચારવા મજબૂર કરે છે.
બરાબર, નિંદિત એટલા માટે કે આપણે છટકી નથી શકતા. પસંદગી કરવી જ પડે છે, ચૂપ રહેવું એ પણ પસંદગી છે. આ સ્વતંત્રતા એક બોજ જેવી છે, જેમાંથી મુક્તિ નથી.
અને ત્રીજું પરિણામ હતું નિરાશા.
હા, નિરાશા. પણ આનો અર્થ એ નથી કે હારીને બેસી જવું.
તો શું છે
નિરાશા? એટલે એ સમજ કે આપણે ફક્ત એના પર જ ભરોસો રાખી શકીએ જે આપણા કાબૂમાં છે, આપણી ઈચ્છાશક્તિ, આપણી મહેનત. એમ વિચારીને ના બેસાય કે કોઈ બીજું મદદ કરશે કે નસીબ ચાલશે.
એટલે ખોટી આશા રાખ્યા વગર જે આપણા હાથમાં છે એના પર ધ્યાન આપવું.
બરાબર, ફક્ત પોતાના કામ પર, પોતાની પ્રતિબદ્ધતા પર ફોકસ કરવું. જેમ કે કોઈ ક્રાંતિકારી એમ વિચારીને ના બેસે કે બીજા દેશના લોકો મદદ કરશે, પણ પોતે જે કરી શકે એ કરે. આ એક પ્રકારની સક્રિય નિરાશા છે.
આ બધું સમજવા માટે સાર્ત્ર કોઈ ઉદાહરણ આપે છે રોજિંદા જીવનમાંથી?
હા, ચોક્કસ. એમનું પેલું વિદ્યાર્થીનું ઉદાહરણ બહુ જ પ્રખ્યાત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે એક યુવાન એમની પાસે આવ્યો.
ઓ, પેલી મૂંઝવણવાળો કિસ્સો.
હા, એ યુવાનની સામે બે રસ્તા હતા. એક, ફ્રાન્સમાં રહીને એની માની સંભાળ રાખવી. માં એના પર જ જીવતી હતી, કારણ કે મોટો ભાઈ યુદ્ધમાં શહીદ થયો હતો અને પિતાને લોકો દેશદ્રોહી માનતા હતા.
અને બીજો રસ્તો?
બીજો રસ્તો હતો બધું છોડીને ઇંગ્લેન્ડ જઈને ફ્રી ફ્રેન્ચ આર્મીમાં જોડાઈ જવું અને દેશ માટે લડવું. માને એકલી મુઠી દેવી પડે.
બાપરે, શું પસંદ કરે માણસ, એક તરફ માં, બીજી તરફ દેશ.
બરાબર. અને સાર્ત્ર કહે છે કે કોઈ તૈયાર નૈતિક નિયમ અહીં કામ ના લાગે. ખ્રિસ્તી ધર્મ શું કે, કાંટની ફિલોસોફી શું કે, બંને બાજુ દલીલો હતી.
અને પોતાની લાગણીઓ, એ પણ કદાચ ગૂંચવાથી હશે.
હા, માં માટે પ્રેમ હતો, પણ દેશ માટે લડવાની ભાવના પણ હતી. કઈ લાગણી સાચી એ તો પસંદગી કર્યા પછી જ ખબર પડે.
તો સાર્ત્રે શું સલાહ આપી, શું કહ્યું એને?
સાર્ત્રે જે કહ્યું એ જ અસ્તિત્વવાદનો સાર છે. એમણે કહ્યું, તમે મુક્ત છો તેથી પસંદ કરો, એટલે કે આવિષ્કાર કરો.
આવિષ્કાર કરો મતલબ?
મતલબ કે કોઈ સાચો જવાબ પહેલેથી નથી. તમે જે પણ રસ્તો પસંદ કરશો અને પૂરી નિષ્ઠાથી એના પર ચાલશો, એ જ તમારા માટે સાચો રસ્તો બની જશે. તમે તમારી પસંદગીથી જ મૂલ્યનું સર્જન કરશો. નૈતિકતા પસંદગીમાં નથી, પણ મુક્ત અને જવાબદાર રીતે પસંદગી કરવાના કાર્યમાં છે.
વાહ, આ તો જબરદસ્ત વાત છે. જવાબ શોધવાનો નથી, બનાવવાનો છે. પણ આ બધું માનવતાવાદ કેવી રીતે કહેવાય? પુસ્તકનું નામ તો એ છે.
સારો સવાલ છે. સાર્ત્ર અહીં પરંપરાગત માનવતાવાદને નકારે છે, જે માણસની સિદ્ધિઓની પૂજા કરે.
તો પછી અસ્તિત્વવાદી માનવતાવાદ શું છે?
એના બે મુખ્ય પાસા છે. પહેલું, માણસ ક્યારેય સ્થિર નથી. એ હંમેશા પોતાની જાતને ઓળંગીને આગળ વધતો રહેતો છે, કોઈક લક્ષ્ય તરફ, કોઈક પ્રોજેક્ટ તરફ. આને સાર્ત્ર પરાગમન કહે છે.
અને બીજું?
બીજું, કારણ કે કોઈ તૈયાર મૂલ્યો નથી, એટલે માણસ જ પોતાની પસંદગીઓ દ્વારા મૂલ્યોનો સર્જક બને છે. એ પોતાના માટે અને આડકતરી રીતે બધા માટે નિયમો બનાવે છે. આ અર્થમાં માણસ કેન્દ્રમાં છે.
પણ એટલે નહીં કે જન્મથી મહાન છે?
ના, પણ એટલા માટે કે બધી જવાબદારી એના પર છે. આ એક કઠિન માનવતાવાદ છે, જે કહે છે કે કામ કર્યા પહેલા તમે કંઈ નથી. તમારું મૂલ્ય તમારી પ્રતિબદ્ધતામાં છે. અને આ જ માણસને એની સાચી ગરિમા આપે છે.
અને પેલી ખરાબ વિશ્વાસ, બેડ ફેથની વાત ક્યાં આવે છે?
હા, ખરાબ વિશ્વાસ એટલે પોતાની જાતને છેતરવી. જ્યારે આપણે આપણી સ્વતંત્રતા અને જવાબદારીથી ભાગીએ, આપણે કહીએ હું તો આવો જ છું, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, શું કરું, સંજોગો જેવા હતા,
એટલે બહાના બનાવવા.
બરાબર. પોતાની જાતને એક વસ્તુ માની લેવી જે બદલાઈ ન શકે. જ્યારે સાર્ત્ર કહે છે કે આપણે હંમેશા પસંદ કરવા માટે સ્વતંત્ર છીએ,
પણ એનો મતલબ એવો નથી કે આપણે સાવ એકલા જ છીએ. નહીં, સાર્ત્ર બીજા લોકોના મહત્વની પણ વાત કરે છે.
હા, ચોક્કસ. પ્રવચન પછીની ચર્ચામાં એ આંતરવ્યક્તિલક્ષિતાની વાત કરે છે. આપણી પોતાની ઓળખ પણ બીજા આપણને કેવી રીતે જુએ છે એના પર આધાર રાખે છે. આપણે એકલા નથી, આપણું અસ્તિત્વ બીજા સાથે જોડાયેલું છે.
ઓકે, તો આ બધી વાતો પરથી આપણે આપણા રોજિંદા જીવનમાં શું લઈ શકીએ? આ ફિલોસોફી આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે?
ઘણી રીતે. પહેલું તો મોટા નિર્ણયો લેતી વખતે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે સાચો રસ્તો કયો. સાર્ત્ર યાદ કરાવે છે કે કદાચ કોઈ એક સાચો રસ્તો છે જ નહીં.
આપણે જે પસંદ કરીએ અને જેના માટે કમિટ થઈએ એ જ સાચો બની જાય. એટલે મારે શું કરવું જોઈએ કરતા હું મારી જાતને શું બનાવવા માંગુ છું એ વધુ મહત્વનું છે.
બરાબર. અને પેલી ચિંતા અને મૂંઝવણ, એને નકારાત્મક ના ગણીએ. કદાચ એ આપણને આપણી સ્વતંત્રતા અને જવાબદારી યાદ કરાવે છે. એને સ્વીકારીને આપણે વધુ સમજી વિચારીને પસંદ કરી શકીએ.
હા, આપણે ત્યાં ઘણીવાર પરંપરા અને આધુનિકતા, કુટુંબ અને પોતાની ઈચ્છા વચ્ચે ગૂંચવાઈએ છીએ. ત્યાં આ વિચાર મદદ કરી શકે કે આપણે આપણો રસ્તો આવિષ્કાર કરવાનો છે.
બીજું, કામકાજમાં અને ક્રિએટિવિટીમાં પેલો ખરાબ વિશ્વાસ, મારાથી નહીં થાય, અહીં તો આવું જ ચાલે છે, આમ જ કરવું પડે. સાર્ત્ર કહે છે, ના, પહેલ કરો, જવાબદારી લો. તમે જે કરશો એનાથી તમારી ઓળખ બનશે.
એટલે કે બહાના બાજુ પર મૂકીને કામે લાગવું.
હા, અને નૈતિક જવાબદારી. આપણે એમ ના કહી શકીએ કે ધર્મ આમ કહે છે કે સમાજ આમ માને છે એટલે મારી કોઈ જવાબદારી નથી. અંતિમ જવાબદારી તો આપણી જ છે. આપણી નાની પસંદગીઓ પણ સમાજ પર અસર કરે છે.
અને છેલ્લે, અર્થની શોધ. જો કોઈ ઉપરવાળો નથી તો જીવનનો અર્થ શું?
સાર્ત્ર કહે છે, અર્થ શોધવાનો નથી, બનાવવાનો છે. આપણે આપણા કામથી, સંબંધોથી, પ્રતિબદ્ધતાથી જીવનને અર્થ આપીએ છીએ.
મારા માટે આ આખી ચર્ચામાંથી એક મોટો વિચાર એ આવ્યો કે આપણું જીવન એક કોરી કિતાબ જેવું છે, જેના લેખક આપણે પોતે. આ વિચાર જેટલો રોમાંચક છે એટલો જ જવાબદારીવાળો પણ છે.
સાચી વાત. અને મને પેલો ખરાબ વિશ્વાસનો ખ્યાલ બહુ સ્પર્શી ગયો. આપણે કેટલી સહેલાઈથી બહાના કાઢી લઈએ છીએ. સાર્ત્ર જાણે અરીસો ધરે છે કે ભાઈ, તમારી સ્વતંત્રતા સ્વીકારો અને એના માટે જવાબદાર બનો. અને પ્રતિબદ્ધતાનું મહત્વ ખાલી વિચારવું નહીં પણ કરવું, એ મારા માટે મુખ્ય શીખ છે.
ખરેખર સાર્ત્રના વિચારો આપણને હચમચાવી નાખે એવા છે અને કદાચ વધુ પ્રામાણિક રીતે જીવવા પ્રેરણા આપે છે. એક છેલ્લો વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ. આજકાલ આપણે ઓનલાઈન કેટલી બધી ઓળખો બનાવીએ છીએ.
હા, આ ઓથેન્ટિસિટીની બહુ વાતો થાય છે.
તો આ ડિજિટલ યુગમાં સાર્ત્રનો ખરાબ વિશ્વાસનો વિચાર આપણને આપણી આ વર્ચ્યુઅલ અને વાસ્તવિક જિંદગીની પસંદગીઓ વિશે શું નવું વિચારવા પ્રેરી શકે છે?
ખૂબ સરસ મુદ્દો છે આત્મમંથન માટે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.